నమో అరియంతారం నమో సిద్ధారం నమో వాయరీనారం నమో వజ్రాయారం నమో సవసాహూనం శ్రీ జినశాసన గురు నమో నానావిధ సుఖకార ఆతమహిత ఉపదేశతే కరే మంగళాచార सोहे जिन शासन में आत्मानुशासन श्रुत जाकी दुख हारी सुखकारी साची शासना जाक गुण भद्र कर्ता गुण भद्र जाको जानी भद्र गुण धारी भव्य करत उपासना ऐसे सारे शास्त्र को प्रकाशरत जीवनी को बने उपकार नाश मिथ्या ब्रह्म वासना ताकि देश भाषा करे अर्थ को प्रकाश करो जाते मंद बुद्धि रूके होत अर्थ भाषना जाते मंद बुद्धि रूके होत अर्थ भाषना जो लक्ष्मी के निलय रूप ने अविनाशी प्रभु को उधार ग्रंथ रचु आत्मानुशासन भव्य जनों को है शिव कारण हे आत्मन तो दुख से डरता यह सुख की वाचा करता इसीलिए मैं दुख हारी सुखकारी रचना करता मधुर विपाकी उपदेशामृत यदि कटु विभाषित हो कटु औषधि ग्राह करो जीवन किंचित तू भयभीत न हो किंचित तू भयभीत न हो गुणभद्र आचार्य देव द्वारा रचित आत्मानुशासन ग्रंथ विराजमान छे। अपनी चर्चा सोल साइंस ना अंतर्गत आत्मानुशासन ग्रंथ पर घना बदा वक्त चाली रही छे। अपने क्रमसर एक एक गाथाओ नो स्वाध्याय करी रहा छे। ज्ञान अने वैराग्य नो अद्भुत सुमेल आ ग्रंथ मा आचार्य गुणभद्र देवे लखेल छे अने एना उपर जे भाषा टीका करी छे ए भाषा टीका अपना आचार्य कल्प पंडित टोरेमलजी साहबे करी छे। बहु सरस प्रकरण चाली रह्यो छे। विषय बहु सरल छे। आजे एक वैराग्य नो प्रसंग पण छे। अपना पूज्य भगवती माता नो समाधि दिन एटले के आजना दिवसे देह परिवर्तन એટલે देह नो त्याग થયો હતો। देह नो त्याग तो जेनो संयोग होय એનો વિયોગ નિયમથી હોય છે। देह नो त्याग तो निश्चित જ છે। મહત્વની વાત એ નથી કે देह છૂટ્યો। મહત્વની વાત એ છે કે देह છૂટ્યો એની સાથે આ ભવમાં જે અનાદિથી સંસારમાં પરિભ્રમણનું જે કારણ છે એવો જે મિથ્યાત્વ ભાવ છે એ મિથ્યાત્વ ભાવ પણ છૂટ્યો। એની સાથે સાથે સ્ત્રી પર્યાય જે સ્ત્રી પર્યાય છે સ્ત્રી પર્યાયનો છેદ થયો। કારણ કે સમ્યક દર્શનની પ્રાપ્તિ થયા પછી જે અમુક પ્રકૃતિઓનો બંધ થતો નથી અને અમુક ગતિઓમાં જીવ જતો નથી। આપણી માટે એક મુમુક્ષ સમાજ માટે જ્ઞાનીઓનો જે પ્રત્યક્ષ સમાગમ છે એ સમાગમનો વિરહ થવો એક બહુ મોટી ખોટ છે। અને આ ખોટ કોઈ પૂરી નથી કરી શકતો। કારણ કે જે જે જીવોએ જ્ઞાનીઓનો પ્રત્યક્ષ સમાગમ અહીંયા બેસેલી સભામાંથી પણ જે જે જીવોએ જ્ઞાનીઓનો પ્રત્યક્ષ સમાગમ આ કાળમાં સુવર્ણપુરી ધામમાં પ્રાપ્ત કર્યો એ જીવો ખરેખર ભાગ્યશાળી છે। કેમ? કારણ કે એક પ્રત્યક્ષ ગુરુનો સમાગમ મળવો આજે એમની દેશના માતાજીની જે તત્વ ચર્ચા છે ગુરુદેવશ્રીના હજારો પ્રવચન છે એ બધું ટેપ તો છે જ આપણી પાસે એ અક્ષરદેહ તો છે જ આપણી પાસે એની તો કોઈ ના જ નથી। પરંતુ એક વિચારો કે એક પ્રત્યક્ષ જ્ઞાનીનો સમાગમ મળવો એ કેટલા સાતિશય પુણ્યના ઉદયથી જીવને પ્રાપ્ત થાય છે એ પણ આવા ગુંડાવસર પીણી પંચમ કાળ। આજની ચર્ચા જુઓ તમે કેટલી સૂક્ષ્મ કેટલી સરસ કેટલા ખુલાસા અને સ્પષ્ટ સૈદ્ધાંતિક રીતે પુરુષાર્થનું સ્વરૂપ ક્રમબદ્ધનું સ્વરૂપ દ્રવ્યમૂળ પર્યાયનું સ્વરૂપ ઉત્પાદ હોય ધ્રુવનું સ્વરૂપ, પ્રમાણના વિષયનું સ્વરૂપ, દ્રષ્ટિના વિષયનું સ્વરૂપ, કઈ અપેક્ષાએ કઈ વાત ક્યારે કઈ રીતે સમજવી, સર્વથા કોઈ વાતને સમજી લેશું તો કોઈ એકાંત, કોઈ નિશ્ચયાભાસ, કોઈ આભાસ અંદરમાં આપણે કહીએ ને કે પુષ્ટ થઈ જશે, એ બધાનો નિષેધ કરતી જે ચર્ચા હતી એ કેટલી અદભુત હતી. કેટલા સરસ પ્રશ્ન આવ્યો ને કે આત્મા પરને જાણતો જ નથી. અમે તો એવું સાંભળ્યું છે કે પરને જાણતો જ નથી. અરે ભાઈ, પરને જાણતો નથી એવું તું એકાંત લઈ લેશે તો મિથ્યાત્વ છે. પરને જાણતો જ નથી એવું તું એકાંત લઈ લેશે તો કેવળ જ્ઞાનનો નિષેધ થઈ જશે, કેવળ જ્ઞાનનું અસ્તિત્વ જ નહીં ને. કારણ કે લોકાલોકને કોણ જાણે છે? આ વિશ્વમાં 6 દ્રવ્ય છે, સંખ્યા અપેક્ષા અનંત દ્રવ્ય છે, એક દ્રવ્યમાં અનંત ગુણો છે, એક ગુણોની ત્રિકાળવર્તી પર્યાય ક્રમબદ્ધ છે. આવા અદભુત સિદ્ધાંત અને આવી વ્યવસ્થા ક્યાં સમજવા મળે છે? કોણ કહે છે? કોણ જાણે છે? કોઈના જ્ઞાનનો વિષય બનતો હશે ત્યારે જ તે વાણીમાં આવતો હશે ને. તો એ રીતે એટલી બધી સરસ ચર્ચા આજે આપણે સાંભળી અને ખરેખર આપણને એક અહો ભાવ અંદરથી આવે કે જે પ્રત્યક્ષ એમાં એમના સમાગમમાં બેસીને આ ચર્ચા સાંભળી હશે, એમનો સમાગમ પ્રાપ્ત કર્યો હશે, એમના હાવભાવ, એમનું વૈરાગ્ય, નિતરતી વૈરાગ્ય પણ તમે વિચારો. 19 વર્ષની ઉંમર એટલે શું કહેવાય મને તો ખ્યાલ આવે છે, કેટલી નાની ઉંમરમાં અને એની પહેલાથી પણ જે અંદરથી સતનો વિરહ, અને એમાં પણ ઉપાદાન જાગ્યું તો જ્ઞાની ગુરુ મળી ગયા, ગુરુદેવશ્રી મળી ગયા. 19 વર્ષે ઉલ્લસી, મને આ લાઈન એટલી ગમે છે કારણ કે આનાથી આપણે ગાઈએ ને, આપણે બોલીએ, આપણે સમજીએ તો આપણા અંદરમાં પુરુષાર્થની જાગૃતિ થાય. 19 વર્ષે ઉલ્લસી આત્મલગન દિન રાત. એક એક શબ્દ જો, આત્મ લગ્ન દિન રાત, ખ્યાલ આવે છે? દિન રાત જ્ઞાનીને કેવી દિવસ રાત અને આત્માને પ્રાપ્ત કરવાની કેવી અદભુત ધૂન અંદરમાં લાગતી હશે કે આખું વિશ્વ, કીધું ને આખું વિશ્વ કોણ અને પર્યાયના પ્રદેશ અલગ છે એટલે શું, દ્રવ્યના પ્રદેશ અલગ છે એટલે શું, તો કે પર્યાય અધર છે, દ્રવ્ય અધર છે, ક્યાંક પર્યાય છે, ક્યાંક દ્રવ્ય છે, એવું છે બંધન? એવું નથી ભાઈ. જયારે આત્માનો અનુભવ થાય છે ત્યારે એ પર્યાય ભૂલી જાય છે કે એવો પર્યાય છે, એ પર્યાય સર્વથા ગૌણ થઈ જાય છે, એ પર્યાયનું લક્ષ્ય નથી. એનો અર્થ છે કે એ પર્યાયના પ્રદેશ ભિન્ન છે, એ પર્યાય મારાથી ભિન્ન છે. પાછું આવું કહેવાવાળી પણ કોણ છે? આવું કહેવાવાળી પણ પર્યાય છે? આવો પુરુષાર્થ ઉપાડવાળી પણ પર્યાય છે? ખ્યાલ આવે છે? એટલા અદભુત ખુલાસા આજની ચર્ચામાં હતા. પર્યાયનું વેદન છે, દ્રવ્યનું વેદન નથી. અરે ભાઈ, દ્રવ્યનું વેદન નથી, પર્યાયનું વેદન છે, એ પણ બરાબર એની અપેક્ષા પણ સમજવી જોઈએ. ચલો, આપણો વિષય નથી, પણ હવે જે સાંભળ્યું ને રમ્યા કર આપણા ધ્યાનમાં એટલે થોડી વાત આવી ગઈ. પરંતુ બહુ ગજબ આપણા અહો ભાગ્ય કે આપણા સમા આપણને આવા જ્ઞાનીઓના કાળમાં સમાગમ પ્રાપ્ત. 19 વર્ષે ઉલ્લસી હે આત્મલગન દિન રાત, એ વાત ગમે નહીં વિશ્વની, વાત ગમે નહીં વિશ્વની. બોલો, વિશ્વની વાત. અરે વિશ્વની વાત તો છોડો, આંખ ખોલીને ઉપર જોવું નહોતું ગમતું. કેવી અંદરથી વેરાગી પડતી હશે? પોતાની માતા આવીને ઉભી રહે તો પણ જોવું ન ગમે, વાત કરવી ન ગમે. એક આપણે કહીએ કે મૌન, અધિકતર પોતાના જીવનમાં મૌન રહે, બહુ ઓછું બોલ્યા. ખ્યાલ આવે છે? બોલ્યા તો એક એવા શબ્દો, એવા વચન નીકળ્યા કે એક આપણે કહીએ ને વચનામૃત શાસ્ત્ર બની ગયું. ખ્યાલ આવે છે? 19 વર્ષે ઉલ્લસી આત્મલગન દિન રાત, વાત ગમે નહીં વિશ્વની. હવે આ જો, આ જો, આ પુરુષાર્થનું જોજો. વાત ગમે નહીં વિશ્વની, હે પ્રભુ પામે જ હોય નિરાતરે, મંગળ દ્વાર ખુલ્યા રે. સ્વર થયાનો પામે જ હોય નિરાતરે, જ્યાં સુધી હું મારા આત્મતત્વને નહીં પામું, જ્યાં સુધી એનો અનુભવ નહીં કરું, જ્યાં સુધી એનું વેદન નહીં થાય, જ્યાં સુધી અંદરમાં ભરેલા અતિન્દ્રિય આનંદનો અનુભવ નહીં થાય, ત્યાં સુધી પામે જ નહીં નિરાશ રહે. પામીને જ નિરાશ પામીશ. ખ્યાલ આવે છે? શાંતિથી આપણે કે બેસતો કોઈ કામ બાકી હોય તો આજે તો પૂરું કરીને છોડવું છે, બસ હવે તો અધૂરું કામ રાખવું જ નથી. તો એ રીતે એક આત્મ આરાધક, સાધક, વૈરાગ્ય, એક આપણે કહીએ વિરક્તા જીવનમાં એટલી બધી હતી કે જાણે ઘણી વાર તો એવી સાધનામાં મગ્ન થઈ જતા તો કહે ને કે અમે વિધેયમાં છે કે ભરતમાં છે, અમે દેહમાં છે કે દેહમાં નથી, અમને એ પણ ખ્યાલ નથી રહેતો. એટલી બધી અંદરમાં સ્વભાવની ઉર્ધતા, કંઈક તો અંદરમાં એવું જોયું હશે ને, કંઈક એવો અનુભવ થયો હશે ને કે ઉપયોગ ત્યાં થઈ ગયો. જો એક તમને ક્રમ કહું આપણે વિષય તો આપણા ચાલવાનો છે, લેવાનો છે, પરંતુ જો એક ક્રમ હમણાં જ લખો જે ચર્ચા ચાલતી હતી એની પહેલા ગુરુદેવશ્રીનું પ્રવચન ચાલતું હતું ત્યારે, જો એક એક ક્રમ સમજો, બધા થોડો વિષયને ખ્યાલમાં લેજો, જેને જેની બે ચાર સ્ટેપ છે, જેને જેની રૂચિ હોય, જેને જેની રૂચિ હોય એને એનું એકત્વ હોય, એક એક સ્ટેપ સાંભળો, સમય ભાઈ સાંભળો ધ્યાનથી, જેને જેની રૂચિ હોય એને એનું એકત્વ હોય, ખ્યાલ આવે, રૂચિ અનુયાયી વીર્ય, રૂચિ અનુયાયી એકત્વ, જેને જેની રૂચિ, રૂચિ કયા ગુણની પર્યાય છે, રૂચિ કયા ગુણની પર્યાય છે, રૂચિ શ્રદ્ધા ગુણની પર્યાય છે, રૂચિ છે ને રૂચિ એ શ્રદ્ધા ગુણની પર્યાય છે, તો જેને જેની રૂચિ હોય, જે પદાર્થની રૂચિ હોય એને એનું એકત્વ હોય, જેને જેનું એકત્વ હોય, એકત્વ જેને જ્યાં એકત્વ બુદ્ધિ હોય, એકત્વ બુદ્ધિ એટલે શું, અહંપણ, મારા પણ, હું શરીર છું, હું આજે, મને આજે મજા નથી, હું આજે સ્વસ્થ છું, તો જે શરીર રૂપે પોતાને માને છે ને, શરીર રૂપે પોતાને માને છે, શરીરથી જુદો હું આત્મા છું એવું નથી માનતો, તો જેને જેની રૂચિ છે એને એનું એકત્વ છે, બરાબર, હવે શરીરની રૂચિ છે તો એકત્વ ક્યાં છે, અહંપણું ક્યાં છે, પોતાપણું ક્યાં છે, પ્રતીતિ ક્યાં છે, ખ્યાલ આવે છે, એકત્વ બુદ્ધિ ક્યાં છે, કર્તૃત્વ બુદ્ધિ, મમત્વ બુદ્ધિ, ભોગતૃત્વ બુદ્ધિ, આ બધી બુદ્ધિ શરીરમાં પડી છે, શરીરથી સંબંધિત કોઈ પણ જે પરદ્રવ્ય છે એ પરદ્રવ્ય, તો જેને જેની રૂચિ છે એને એનું એકત્વ છે, જેને જેનું એકત્વ છે તમે જોજો, આ એક પ્રેક્ટિકલ અનુભવ કરીને જોજો, તમારા જ્ઞાનમાં વાતને ખ્યાલમાં લેજો, જેને જેનું એકત્વ છે એનો જ્ઞાન ઉપયોગ એ જ પદાર્થમાં રમશે, છે કે નહીં બોલો, જેને જેનું એકત્વ છે એનો જ્ઞાન ઉપયોગ એ જ પદાર્થમાં અધિકતર રમશે, ખબર પડે છે, લિંક સમજાય છે, રૂચિ એકત્વ જ્ઞાન ઉપયોગ, હવે જ્ઞાન ઉપયોગ જ્યાં રમે છે ને, એટલે જ્ઞાન ઉપયોગ જ્યાં એકાગ્ર થાય છે ને, લાગે છે ને, ત્યાં જ ચારિત્ર રમણ કરે છે, ચારિત્રની પણ રમણતા તમે જોજો, ત્યાં જ થશે રમણ, ચારિત્રનો સ્વભાવ શું છે, રમવું, ચારિત્રનો સ્વભાવ રમવું છે, સ્થિર થવું છે, લીન થવું છે, તો ક્યાં થશે લીન, દ્રષ્ટિબી સમજાય છે, લીન ક્યાં થશે, લીન કે જ્યાં એનો ઉપયોગ છે, જ્યાં એનું એકત્વ છે, જ્યાં એની રૂચિ છે, જ્યાં એનું પોતાપણું છે, અને જ્યાં એની રમણતા છે ત્યાં જ શું છે, તો કે ત્યાં જ એને એ સુખ અને દુઃખનો આભાસ થયા કરે છે, આકુળતાનું વેદન ચાલે છે, એ સુખગુણમાં આકુળતાનું વેદન થયા કરે છે, અને એ આકુળતાનું જે વેદન છે ને એક સંસાર છે, એટલે ગુરુદેવ શ્રી કહે ને, તારો સંસાર ક્યાંય બહાર નથી, તારો સંસાર કોઈ સંયોગમાં નથી, તારો સંસાર અંતરંગમાં છે, તારો સંસાર ક્યાં છે, અંતરંગમાં છે, તારો મોક્ષ ક્યાં છે, અંતરંગમાં છે, એનું કારણ ક્યાં છે, અંતરંગમાં છે, એ કાર્ય ક્યાં પ્રગટ થશે, અંતરંગમાં, કારણ પણ અંતરંગમાં છે અને કાર્ય પણ અંતરંગમાં છે, ખ્યાલ આવે છે, તો આ રીતે એક લિંક તમને ખ્યાલમાં આવે, તો હવે આને અગર આત્મામાં લઈ જાઓ, તો આત્માની રૂચિ છે તો આત્માનું એકત્વ છે, આત્માનું એકત્વ છે તો ઉપયોગ પણ વારંવાર આત્મામાં જવા માટે પ્રેરિત થાય છે, ત્યાં ઉપયોગ જાય છે તો રમણતા, સ્થિરતા, એકાગ્રતા પણ અધિક 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 વધતી 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 અંદરમાં રમતો જાય છે, ગઈકાલે અમારે ચારિત્ર અધિકાર છે, ચરણાનિયોગ સૂચક ચુલિકા પ્રવચન સારનો ત્રીજો મહા અધિકાર, ચારિત્રની મહિમા કહેલી, ચારિત્ર એટલે શું, આપણે શ્રદ્ધાની તો ઘણી ચર્ચા કરીએ અને કરવી જોઈએ, કારણ કે પ્રથમ શ્રદ્ધા વગર ચારિત્ર નહીં આવે, પરંતુ ચારિત્ર જે કૃપાળુદેવે પણ આખા અપૂર્વ અવસરમાં અને મુનિ અવસ્થાની ભાવના ભાવી, નિર્ગ્રંથ દશાની ભાવના ભાવી, પોતામાં રમવાની ભાવના ભાવી, એ ચારિત્રની રમણતાની દશા કેવી અદભુત હશે વિચાર કરો, એ બારમાં આ શરીર વાઘ ને સિંહ ખાઈ જાય તો પણ ખબર નથી પડતી, એ શત્રુ આવીને ઉપસર કરે ખબર નથી પડતી, દેવકૃત ઉપસર્ગ થાય છે, તિર્યંશકૃત ઉપસર્ગ થાય છે, મનુષ્યકૃત ઉપસર્ગ થાય છે, નૈસર્ગિક ઉપસર્ગ થાય છે, અરે જ્યાં ઉપસર્ગ થાય છે ત્યાં હું નથી, જ્યાં હું છું ત્યાં કોઈ ઉપસર્ગ નથી, એ ઉપયોગ અંદરમાં કેવો જમી જતો હશે, કેવો રમતો હશે, એક બાળકને તમે પ્લે એરિયામાં એના ગમતા રમકડા સાથે એને તમે બેસાડી દો ને, અને એ ત્યાં રમતો હોય ને, એ રમતો હોય ને, ત્યાંથી એને બહાર પાડવો મુશ્કેલ થઈ જાય, કારણ કે રમણતા કેવી છે, જેની રૂચિ છે ઉપયોગ ત્યાં રમે છે, ચારિત્ર ત્યાં રમે છે, અને બધું ત્યાં સ્થિર થઈ ગયું છે, તો એવી રીતના જે આપણો સ્વભાવ છે, એક સમય માટે આપણે આપણા સ્વભાવનો લક્ષણ આપણા સ્વભાવના આશ્રય નથી લીધો, એક સમય આપણા સ્વભાવને આપણે આપણા જ્ઞાનનો ધ્યેય નથી બનાવ્યો, આજે આવ્યું ને આબા ગોપાલ અનુભૂતિ સ્વરૂપ ભગવાન આત્મા સૌના અનુભવમાં તો આવે છે, તો અમને આનંદ નથી આવતો, અરે ક્યારે આવશે, કેમ આવશે આનંદ, કેવી રીતના આવશે આનંદ, ક્યારે આવે આનંદ? અનુભવમાં આવે તો છે, એ વ્યવસ્થા છે. હર જ્ઞાનની પર્યાયમાં આત્મા અનુભવમાં આવે એ વસ્તુની વ્યવસ્થા છે, અને અનુભવમાં આવતો જે આત્મા છે એને તું લક્ષ્યમાં લે અને એને ઉર્ધ્વ કરીને મુખ્ય કરીને એમાં અહમ સ્થાપિત કરે એ પુરુષાર્થ છે. તમને બે વાત સમજાય, ખ્યાલ આવે છે? અનુભવમાં આવી રહ્યો છે એ વ્યવસ્થા છે, એ સ્વયંસ્થિત વ્યવસ્થા છે. અરે અનુભવમાં તો નિગોદના જીવના જ્ઞાનની પર્યાયમાં પણ આત્મા હર સમય આવી રહ્યો છે. અનુભવમાં આવો વાત અલગ છે, અને એને લક્ષ્યમાં લઈને એનું વેદન કરવું અને એને ઉર્ધ્વ કરવું અને એમાં એકત્ર કરવું એ વાત અલગ છે. તમને ખ્યાલ આવે છે? અનુભવમાં આવે ને જણાઈ રહ્યો છે. હર સમયની જ્ઞાનની પર્યાયમાં આત્મા છે, હર સમયની જ્ઞાનની પર્યાયમાં આત્મા છે. જેવી રીતના સોનાનો હાર છે, સોનાની બંગડી છે, સોનું ક્યારે નથી બોલો ઉપમાં આવ્યું? હર સમય છે ને સોનું, હર એની અવસ્થામાં સોનું છે કે નહીં? અરે હા કે ના તો પાડો. હર એની અવસ્થામાં સોનું છે કે નહીં? તો સોનું તો હર સમય છે ને. હવે આપણી દ્રષ્ટિ જ્યાં છે ત્યાં આપણને દેખાશે. આપણે હવે સોનાને મુખ્ય કરીએ છીએ, દ્રવ્યને મુખ્ય કરીએ છીએ તો આપણને દ્રવ્ય દેખાશે. આપણે દ્રવ્યને ગૌણ કરીને એની અવસ્થાને મુખ્ય કરશું તો આપણને હાર દેખાશે, અને હાર દેખાશે તો ઇષ્ટનિષ્ઠ બુદ્ધિ થશે, અને સોનું દેખાશે તો કોઈ ઇષ્ટનિષ્ઠ બુદ્ધિ નહીં થાય. પોઈન્ટ સમજાય છે? ખ્યાલ છે? જ્યાં દ્રષ્ટિ છે એ આપણને દેખાશે, એવો આપણને અનુભવ થશે, એવો આપણને વેદન થશે. તો આખો ક્રમ સમજાયો? જ્યાં જેની રૂચિ છે, રૂચિ ત્યાં એનું શું છે? એકત્વ. જ્યાં એકત્વ છે ઉપયોગ ત્યાં રમશે, ઉપયોગ ત્યાં રમશે, ચારિત્ર ત્યાં સ્થિર થશે, ને ચારિત્ર ત્યાં સ્થિર થશે એવું વેદન, એવું સુખ દુઃખનું વેદન થશે. પોઈન્ટ સમજાય છે? ગઈકાલે ત્યાં ઉદાહરણ આપ્યું હતું કે કોઈક આપણે કહે ને, બીજું લઈ લો કે આપણે કોઈ રેન્ટલ પ્લેસમાં રહેતા હોય, ભાડાના ઘરમાં, બોલો, જે આપણું પોતાનું ન હોય, રહેતા હો, પરંતુ કેવો અનુભવ થશે બોલો? એકત્વનો અનુભવ નહીં થાય, પોતાપણાનો અનુભવ નહીં થાય. પછી કહેશો ને એકબીજાને, જરા પોતાનું એક થઈ જાય તો સારું, પોતાનું થઈ જાય તો સારું, એક ઘર પોતાનું થઈ જાય તો, પોતાનું થઈ જાય તો, એટલે બોલાવશે, પોતાનું થઈ જાય એટલે. પોઈન્ટ સમજાય છે? અરે ત્યાં રહો છો. આપણે ગઈકાલે ઉદાહરણ આપ્યું હતું કે દેરાણી હોય અને જેઠાણીના દાગીના પહેરીને કોઈ ફંક્શનમાં ગયા હોય, પ્રેમથી આલ્પા છે દેરાણીએ, એવું પણ નથી. પોઈન્ટ સમજાય છે? પ્રેમથી આલ્પા છે, પરંતુ ત્યાં એકત્વ નહીં થાય, અને એકત્વ નહીં થાય તેવો આનંદ નહીં આવે જેવો પોતાના પહેરીને જાઓ. આ તો અનુભવગત વાત છે ને, અંદરથી રહ્યા કરશે કે આ દેરાણીના છે, આ દેરાણીના છે, આ દેરાણીના છે. તો ત્યાં જેવો આનંદ પોતાના પહેરીને જશો અને આવશે એવો નહીં આવે. એવી રીતના જ્ઞાનીને એકવાર પોતાનો જે સ્વભાવ છે, પોતાની જે વસ્તુ છે, જે સ્વરૂપ સમજાવી ન પામ્યો દુકાન, એ જ રીતે ક્યાંય ન ગમે તો તારા આત્મામાં ગમાડ, તને ત્યાં ગમે એવું છે, એવું લાગવું તો જોઈએ કે મને મારા આત્મામાં ગમશે. આ જીવોને ગમ્યું, એટલા બધા જીવોને એવું ગમી ગયું, એવું ગમી ગયું, એવી અંદરમાં લીનતા અને રમણતા થઈ ગઈ કે ઉપયોગ બહાર જ ના આવ્યો અને આવશે જ નહીં અનંતકાળ સુધી. તો એવી અંદરમાં કોઈ એક વસ્તુ છે એવો એટલીસ્ટ એક આપણા જ્ઞાનમાં વિશ્વાસ તો આવવો જોઈએ. અનુજાબેન બરાબર છે કે નહીં બોલો? જ્યાં જેની રૂચિ હશે ને ઉપયોગ ત્યાં દોડશે. અરે માતા ખાવાનું બનાવતી હોય ને, અને બાળક રમતો હોય ને એકદમ નાનો, હજી તો આમ કે ને ડગલા ભરતો હોય, પગલા ભરતો હોય, ચાલે છે? તો પણ એનો ઉપયોગ ક્યાં રહેશે? ક્યાં જતો રહેશે? ઘડી ઘડી ક્યાં જશે બોલો? એ રસોઈ બનાવે છે પણ ઘડી ઘડી એનો ઉપયોગ ક્યાં જશે? કેમ? કારણ કે એનું એકત્વ ત્યાં છે, એની રૂચિ ત્યાં છે, એનું પોતાપણું ત્યાં છે. પોઈન્ટ સમજાય છે? એટલે એનો જ્ઞાન, એની લીનતા, એનો ઉપયોગ, એની રૂચિ, બધું જ જ્યાં એનું એકત્વ છે ત્યાં સહજતાથી રમ્યા કરશે. પોઈન્ટ ખ્યાલમાં આવે છે? જેની જે ફેવરેટ ટીમ હોય, આઈપીએલ ચાલે છે ને, બોલો, ખ્યાલ આવે ને? હવે એ મેચ જોવાની કેવી ગમે, જેની જે ફેવરેટ ટીમ હોય. હવે ગઈકાલે મેં એ પણ ઉદાહરણ આપ્યું, એટલે આ ક્રિકેટ મેચ તમે જુઓ, વાંધો નથી, એટલે જોવો ના જોવાનો મને કોઈ પ્રશ્ન નથી પોઈન્ટ, પરંતુ તમે જુઓ તો તમે થોડીક એની ગંભીરતાથી એનો વિચાર કરજો. જોતા જોતા ગઈકાલે જ કીધું કે એકો એક જીના ગમના જે મૂળ સિદ્ધાંતો છે, સમજો જરા ધ્યાનથી શું કહેવા માંગુ છું, પકડજો જરા, જે મૂળ સિદ્ધાંતો છે એ જીના ગમના એકો એક મૂળ સિદ્ધાંતો તમને એ મેચમાં તમને દેખાશે. સમજાય? મને કહો તમે કે જયારે એનો બેટ્સમેન બોલ મારવા માટેની તૈયારી કરે છે, બોલ મારવા માટેની તૈયારી, બેટ ઉપાડવાની તૈયારી, સામાન્ય જરા ધ્યાનથી ઉપયોગને જરા એકાગ્ર રાખજો. બોલ મારવાની તૈયારી કરે છે અને એ બેટ ઉપાડવાની તૈયારી કરે છે, એની પહેલા શું કરે છે અક્ષયભાઈ? એની પહેલા શું કરે છે મને કહો? એની પહેલા પાંચ લબ્ધી કરી લેશે. ન સમજાયું. પાંચ લબ્ધિ પૂર્વક સમિગ્રેશન થાય કે નહીં આ તો ખબર છે ને, પાંચ લબ્ધિ પૂર્વક સમિગ્રેશન થાય ને તો એની પહેલા શું કરી લે, એની પહેલા પાંચ લબ્ધિ કરી લે. પાંચ લબ્ધિ કરી લે એટલે શું, કે એ બોલ મારવાની તૈયારી હોય એની પહેલા એ આખા મેદાનમાં જોઈ લેશે ને કોણ ફિલ્ડર ક્યાં ઉભો છે, બોલર કોણ છે, મારો પરિવાર ક્યાં બેઠો છે, અરે બોલો સ્ટેડિયમમાં કેટલા લોકો છે મારી ટીમને સપોર્ટ કરવાવાળા, બધું બધું ધ્યાન કરી લેશે ને. પછી શું કરશે રાજુભાઈ, હવે જયારે બોલ આવે છે, હવે વિચારશો તમે એ બેટને પણ જોઈ લેશે, જે બધું એનું બરાબર બધું જોઈ લેશે ને, તો આ શું છે બોલો, આ શું છે બોલો, આ બેટિંગ પહેલાનો પુરુષાર્થ છે, નિર્ણય છે, એનું જ્ઞાન કામ કરે છે. તમે સમજો આપણું પ્રયોજન જ્ઞાન પ્રાપ્ત કરવું નથી, આપણું પ્રયોજન સુખી થવું છે. જ્ઞાન એ સાધન છે, સુખ એ પ્રયોજન છે. આ જીવનમાં આમ સુધી ભૂલતા નહીં, આપણું પ્રયોજન સુખી થવું છે. અને સુખી ક્યારે થશે જી, જયારે શ્રદ્ધા અને ચારિત્ર સમ્યક થશે. અને શ્રદ્ધા અને ચારિત્ર સમ્યક ક્યારે થશે, જયારે જ્ઞાન એને વિષય આપશે. નથી સમજાતું તમને, સમજાય છે, જયારે જ્ઞાન એને વિષય આપશે. તો એ જયારે બેટ ઉપાડે છે એની પહેલા એ પાંચ લબ્ધિ કરી લે છે, એની પહેલા દેશને સાંભળી લેશે ને, કેપ્ટન એને ઇન્સ્ટ્રક્શન આપશે કે જે પણ સાંભળીને આવ્યો હશે યાદ કરી લેશે કે નહીં, એ સામેવાળા એના બેટમેન સાથે ડિસ્કશન કરી લેશે કે નહીં, બોલો બોલો જલ્દી, આજે જોવાની છે ને કઈ રીતે જોજો, એ રીતે જોજો. તમે તમને ખ્યાલ આપશે મુખ્ય કોની આખી વ્યવસ્થા, અત્યંત અભાવ, ચાર અભાવ, દ્રવ્યગુણ પર્યાય, ક્રમબદ્ધ પર્યાય, સ્વતંત્રતા, પુણ્ય પાપનો ઉદય, જે પણ બધું છે તમને બધું એમાં દેખાશે. હવે એને એ બેટ મારવા, બોલ મારવા માટે બેટ ઉપાડ્યો, હવે મને કહો એની દ્રષ્ટિમાં એ સમયે, એના લક્ષ્યમાં એ સમયે, એની મુખ્યતામાં એ સમયે, આખા ગ્રાઉન્ડમાં જેટલી વસ્તુ છે, જેટલા વ્યક્તિઓ છે, જેટલા પદાર્થ છે, એ બધામાં અને એના હાથમાં બેટ છે, એ બધી વસ્તુ તમે જો એ બધામાં, એના જ્ઞાનમાં, એના ઉપયોગમાં મુખ્ય કોણ છે, બોલ છે. જે બેટ થી એ બોલ મારવાનો છે, જે બેટ ઉપાડીને એ બોલ મારવાનો છે, એ બેટનું પણ લક્ષ્ય નથી. વિચાર કરો, એ બેટનું પણ લક્ષ્ય નથી. આનું નામ છે ગૌણ, ગૌણતા. આનું નામ છે પર્યાય અનુભવના કારણે ગૌણ થઈ ગઈ. ઘણા પ્રશ્ન હતા ને પહેલા, તો કેટલા બધા પ્રશ્ન ચાલ્યા, કેટલી ચર્ચાઓ ચાલી કે દ્રષ્ટિના વિષયમાં પર્યાય છે કે નહીં, પર્યાય છે કે નહીં, પર્યાય છે કે નહીં. અરે દ્રષ્ટિના વિષયમાં પર્યાય નથી, પર્યાય તો દ્રષ્ટિ કરવાવાળી છે, એ તો દ્રષ્ટિના વિષયની બહાર છે. તો એની દ્રષ્ટિમાં એ તમે ખાલી બોલ છે, એ બોલ જ મુખ્ય છે. એવી રીતના અનુભવના કાળમાં જે પણ જીવ, આ કાળમાં જેટલા પણ જીવે આત્માનો અનુભવ કર્યો અને જેટલા કરશે, એ આ જ પ્રક્રિયાથી કરશે. છક્કો મારવાની, ચોક્કો મારવાની, સેન્ચુરી મારવાની આ જ વિધિ છે. પોઈન્ટ સમજાય છે? એનું એ બોલ તરફનું ધ્યાન જરા પણ ખસ્યું, જરા પણ ખસ્યું, જરા પણ એનું લક્ષ્ય હટ્યું તો દુર્ઘટના ઘટી, સાવધાની હટી ઓર દુર્ઘટના. અચ્છા હજીને થોડું હજી સમજો, જયારે બોલ આવી રહ્યો છે ત્યારે એનો પુરુષાર્થ કેવો છે, ત્યારે બોલો, ત્યારે બળ કેવું છે, જયારે બોલ આવી રહ્યો છે, જયારે સમય નજીક આવી રહ્યો છે, બોલ આવવાનો એ સમય નજીક આવી રહ્યો છે, ત્યારે એનો પુરુષાર્થ કેવો છે, બોલો જલ્દી બોલો. પોઈન્ટ સમજાય છે? મારું ખ્યાલ છે. એવી રીતના જે અનુભવના કાળનો સમય જયારે નજીક આવી રહ્યો છે, ત્યારે એનો અંદરનો જીવનો પુરુષાર્થ કેવો હશે, બોલો. ક્યાંય ક્યાંય ક્યાંય. અરે અહીંયા તો ખાલી એ જ કે છે કે ભાઈ તું એક વાત નક્કી કરીને જાઓ કે તું ભગવાન છો, તું આત્મા છો, તું પરમાત્મા છો, અને તારામાં ભગવાન બનવાની તાકાત છે. તું ભગવાન છો અને ભગવાન થા. પહેલા છો ની વાત કરીને પછી થાની વાત કરી, પહેલા શક્તિ બતાવી અને પછી એની વ્યક્તતા બતાવી. પોઈન્ટ ખ્યાલમાં છે? ગઈકાલે ગયા વખતે આપણે ઉદાહરણ લીધું હતું ને, ઉપમા બી યાદ છે? ઉદાહરણ લીધું હતું આપણે કે એક હાથમાં કાચનો ટુકડો હોય ને એક હાથમાં હીરો હોય, યાદ છે કોઈને? કોને યાદ છે? અચ્છા યાદ છે ને, ખ્યાલ આવે છે. તો એક હાથમાં કાચનો ટુકડો અને એક હાથમાં હીરો, પછી એલા વ્યક્તિએ કીધું ને કે ભાઈ મને ફાઇન્ડ આઉટ કરીને બતાવો કે કાચ કયો છે ને હીરો કયો છે. અને શું કહ્યું હતું? સૂર્યના પ્રકાશમાં ગયો હતો ને બાપ, અને પછી જે ગરમ થઈ ગયો એ કાચ હતો, અને જે ગરમ ન થયો એ હીરો હતો. બરાબર છે કે નહીં? હવે તમે મને કહો કે કેટલી પણ અગ્નિ, સૂર્યનો પ્રકાશ કે કોઈ પણ ગરમ પદાર્થ એની સામે લાવીને રાખો, હીરાની સામે, એ ગરમ નહીં જ થાય. અને કાચને ગરમ થવાથી કોઈને રોકી શકે? ઉદાહરણ સમજાય છે? લાસ્ટનું ઉદાહરણ, એ ગરમ નહીં જ થાય. કેમ? કારણ કે એનામાં ગરમ થવાનો સ્વભાવ જ નથી. એવી રીતના પણ શુદ્ધ આત્મા છે એ શુદ્ધ આત્મા ક્યારે પણ વિકારી નહીં જ થાય, ક્યારે પણ રાગી નહીં જ થાય, ક્યારે પણ આ શરીર રૂપ નહીં જ થાય અને ક્યારે પણ આનો કરતા ધરતા નહીં જ થાય. કારણ કે એનો સ્વભાવ જ નથી. સ્વભાવ સમજો ભાઈ, સ્વભાવ એકવાર એ સ્વભાવ અંદરમાં સમજાશે ને તો આપણને આપણી મહિમા આવશે કે આપણે શું કરી રહ્યા છીએ. જો આ એક બહુ અમૂલ્ય તક મળી છે આપણને, આપણા આત્માને, આપણા સ્વભાવને, મૂળ તત્વને, મૂળ સિદ્ધાંતોને, આ વિશ્વની વ્યવસ્થાને અને આ વસ્તુની વ્યવસ્થાને સમજવા માટેની એક બહુ જ અનુપમ, અદભુત, અમૂલ્ય તક મળી છે, ઓપોર્ચ્યુનિટી મળી છે. આ ઓપોર્ચ્યુનિટી વી કેનોટ મિસ, વી કેનોટ અફોર્ડ ટુ મિસ. આપણે આને ગુમાવી ન શકીએ, કારણ કે બહુ દુર્લભતાથી આપણને આ બધો સુમેળ એક સાથે મળવો એ બહુ દુર્લભ છે, અત્યંત દુર્લભ છે. આ કાળમાં ભાઈ સમજાય છે ને, ઉત્તર ઉત્તર દુર્લભતાની વાત ઘણી વાર કહેલી છે. સમજો, એનો પણ વિચાર કરશું ને આપણે તો આપણા રૂવાટા ઉભા થઈ જશે કે આપણે ક્યાં બેઠા છે. પોઈન્ટ ખ્યાલમાં આવે છે? ચલો આપણે થોડોક આ વિષય લીધો, બધાને ખ્યાલ આવ્યો. રૂચિ અનુયાયી એકત્વ, એના અનુસાર જ્ઞાનનું પણ, એના અનુસાર ચારિત્ર, એના અનુસાર સુખ દુઃખનું ભેદન. સમજો આ વાતનું, ખ્યાલ આવે છે? કારણ કે વિષય જે છે ને જ્ઞાન આપે છે શ્રદ્ધા અને ચારિત્ર. શ્રદ્ધા અને ચારિત્ર એ પુત્ર છે અને જ્ઞાન એનો પિતા છે. જ્ઞાન છે ને, જ્ઞાન એનો પિતા છે. જ્ઞાન શ્રદ્ધા અને ચારિત્રને આપણે કહીએ ને કે વિકસિત કરે છે, વિષય આપે છે, હિત અહિતનો નિર્ણય કરે છે, હે કે ઉપાધિનો નિર્ણય જ્ઞાન કરે છે. મુખ્ય કોણની સામર્થ્ય જ્ઞાનમાં છે. ચલો હવે હજી એક નાનો વિષય લે. આ એક પોઈન્ટ થયો, આ એક પોઈન્ટ થયો બરાબર. હવે બીજો પોઈન્ટ, આજે આપણે આ થોડી વાત સમાધિ મરણની કરીએ કે સમાધિ એટલે શું. આપણે કહીએ ને જ્ઞાનીઓનું મરણ જે છે સમાધિ, સમાધિપૂર્વક દેહ છૂટે, સમાધિપૂર્વક. આજે પણ પ્રવચન બહુ અદભુત હતું ગુરુદેવશ્રીનું, માતાજીના વચનામૃતના બોલ પર. તો સમાધિપૂર્વક દેહ છોડે છે તો સમાધિ એટલે શું? સમાધિ, સમાધિ એટલે સમતા ભાવપૂર્વક દેહ છોડવું. દેહ છોડવો એટલે દેહ છૂટી રહ્યો છે એના જ્ઞાતા રહેવું, અને સમતા ભાવપૂર્વક એ દેહ જે છૂટે છે કે જે સંયોગ છૂટે છે એમાં સમતા ભાવ ધારણ કરવાનું નામ સમાધિ છે. બીજી ઘણી બધી વ્યાખ્યાઓ આવે છે સમાધિને, આદિ વ્યાધિ ઉપાધિ રહિત પ્રણતિનું નામ સમાધિ છે. કોઈ પણ પ્રકારની જે આદિ છે, વ્યાધિ છે, ઉપાધિ છે, કોઈ પણ પ્રકારનો જે વિકલ્પ છે, કર્તા બુદ્ધિ છે, ખ્યાલ છે, આકૃતા છે, બોલો હવે આ પ્રકારનો ભાવ અંતમાં આનાથી રહિત, આદિ વ્યાધિ ઉપાધિથી રહિત જે ભાવ છે, સમતા ભાવ છે, સમાધિનો ભાવ છે, એ ક્યારે રહી શકશે? જ્યારે દેહનું પરમત અત્યંત પ્રતિકૂળ હશે, જ્યારે આ દેહને રોગે ઘેરી લીધો હશે, જ્યારે આ દેહ વૃદ્ધ અવસ્થાને પામ્યો હશે, ત્યારે એ પ્રકારનો અંદરમાં ભાવ રહેવો, એવા પ્રકારની અંદરમાં જાગૃતિ રહેવી, એવા પ્રકારની અંદરમાં અલર્ટનેસ ને અવેરનેસ રહેવી, ભેદ જ્ઞાનની ધારા રહેવી, એ ક્યારે પોસિબલ થશે? મને કહો, આખા જીવન દરમિયાન આનો અભ્યાસ કર્યો હશે કિન્નરીબેન, ક્યારે? નોટ એટ ધ લાસ્ટ મોમેન્ટ, કે લાસ્ટ મોમેન્ટમાં કોઈ આવીને સંભળાવી જશે અને જીવ ક્ષમતા રાખી શકશે અને દેહથી વેદજ્ઞાન કરી શકશે, એ નહીં બની શકે. એટલે માટે એક બહુ સરસ વાક્ય આવે છે કે સમાધિ મરણ નથી, સમાધિ તો જીવન છે. સમાધિ શું છે? મરણ નથી, સમાધિ તો જીવન છે. ખ્યાલ આવે છે? તો પણ આ મરણ, 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 જ્યાં જન્મ છે ત્યાં મરણ. તો મરણ શું છે? એક આ દેહનો જે સંયોગ થયો હતો, જેને આપણે જન્મ કીધો હતો, આ દેહનો વિયોગ થાય છે એનું નામ મરણ છે. બીજું મરણ તો કોઈનું નથી થતું. આ દેહના પરમાણુ, આ દેહ અહીંયા છૂટશે પછી આ પરમાણુઓનું, એક એક પરમાણુઓનું શું પરમણ થશે, એની શું અવસ્થા થશે, એ રાખ બનીને ઉડી જશે, બીજી વર્ગના રૂપે પરમી જશે. આ ખુરશી છે ને, આ ખુરશી રૂપે આ શરીરના પરમાણુ અલ્પકાળમાં પરમી શકે, આ દિવાલના ભીત રૂપે પરમી શકે, આ ટેબલને આ ખુરશી રૂપે પરમી શકે, આ માઇક રૂપે પરમી શકે. આ બધા આ વર્ગના પરમાણુઓ છે. તમે સમજો, હમણાંથી આનું એકત્ર તોડવાનો આપણે ખૂબ અભ્યાસ અંદરથી કરવો જોઈએ. તો મરણના ભગવતી આરાધના આદિ મહાન ગ્રંથો, મહાન ગ્રંથોમાં મરણના પ્રકાર એવા છે. થોડા કહું તમને બે ચાર પ્રકાર સાંભળવા છે, તમે સાંભળ્યા હશે. એક આવે છે પંડિત, પંડિત મરણ. કોઈને ખ્યાલ છે મરણના પ્રકાર એવા છે? આગમમાં નામ ખબર છે હેમંતભાઈ? નહીં, ખ્યાલ નથી, નથી સાંભળ્યા ક્યારે કોઈ વિદ્વાનના મોડે, ક્યારે નથી સાંભળ્યા. ચલો કઈ વાંધો નહીં, કોઈ સાંભળ્યા છે? ખાલી હાથ હું પૂછીશ નહીં તમને, ખાલી હાથ ઉપર કરો, મને ખબર પડે કે વિષય કેટલો સાયમો છે. ભવ્યભાઈ હાથ ઉપર કરે. હા ચલો, બીજા કોઈ મરણના પ્રકાર સાંભળે છે? ભગવતી આરાધના આદિ ગ્રંથોમાં એવા છે. એક આવે છે પંડિત પંડિત મરણ, એક આવે છે પંડિત મરણ, એક આવે છે બાલ મરણ, એક આવે છે બાલ બાલ મરણ. જો સાચે તો આ બધા વિષયો ચાલી ગયા છે 14 વર્ષમાં. કોઈ એવો વિષય નથી બહુ ન ચાલ્યો હોય. હવે આપણે થોડો પ્રયાસ કરીએ છીએ ને કે જે ન ચાલ્યા હોય એ બધા વિષય 1-2 વર્ષમાં લઈ લઈએ, કારણ કે ઉદયનો કોઈ ભરોસો નથી. ખ્યાલ આવે છે? સમજાય છે? તો પંડિત પંડિત મરણ, પેલા નામ યાદ રહે, થોડો ખ્યાલમાં આવ્યો ના? નામ નામ સરળ છે, પંડિત પંડિત મરણ. હવે આપણે જે પંડિતજી પંડિત કહીએ એ પંડિતની વાત નથી અહીંયા. ખ્યાલ આવે છે? પંડિત પંડિત મરણ, પછી આવ્યું પંડિત મરણ, પછી આવ્યું બાલ મરણ, પછી આવ્યું બાલ બાલ મરણ. ખ્યાલ આવે છે? સમજાય છે? હવે પંડિત પંડિત મરણ કોણ હોય? કોણ કરે પંડિત પંડિત મરણ? કોણ હોય? કોણ હોય પંડિત પંડિત મરણ? ચલો આવજો, ચલો હું જ બોલી નાખું છું ફટાફટ. પંડિત પંડિત મરણ કોનું હોય ખબર છે? જે શપક શ્રેણી છે ને, શપક શ્રેણી ઉપર આરુણ મુનિરાજ. સાંભળો જરા વિષય, શપક શ્રેણી ઉપર જે આરુણ મુનિરાજ છે, એ મુનિરાજ જયારે શપક શ્રેણી ચડે, શપક શ્રેણી ચડે, અને જયારે શપક શ્રેણી ચડે ત્યારે 6-7 ગુણસ્થાનમાં ઝૂલતા હતા, 6-7 ગુણસ્થાનમાં ઝૂલતા હતા, અને પછી આગળ ગુણસ્થાનમાં આરુણ થયા એટલે ઉપર ચડ્યા. તો 8મું ગુણસ્થાન આવ્યું, 9મું ગુણસ્થાન આવ્યું, 10મું ગુણસ્થાન આવ્યું, 12મું ગુણસ્થાન આવ્યું, 13મું ગુણસ્થાન પણ આવી ગયું, 14મું પણ આવી ગયું. ધેટ ડિન્ટ સ્ટોપ, 13 અને 14માં હોલ્ટ ના કર્યો, અને નિર્વાણ પદ પ્રાપ્ત કરીને, સમજાય છે, સિદ્ધાલયમાં જઈને વિરાજમાન થઈ ગયા અને સિદ્ધ ભગવાન બની ગયા, એમનું પંડિત પંડિત મરણ કહેવાય. દ્રષ્ટિબેન સમજાય? તમને હમણાં યાદ રહી જશે, એમાં કઈ બહુ વિષય આગ્રહ નથી, પરંતુ આ એક સમાધિની વાત છે ને, ખ્યાલ આવે ને? તો એની વાત આવી એટલે જરા વિષય લીધો. કોણે સમજાયું પહેલું મરણ? પંડિત પંડિત મરણ સમજાયું, જે એકચ્યુઅલી મરણ ન કહેવાય, એકચ્યુઅલી તો નિર્વાણ કહેવાય. નિર્વાણ અને મરણમાં ખબર પડે છે ને, જે જે મરણ પછી પાછો જન્મ થાય, જે શરીર એક છોડ્યું એની પછી બીજું શરીર ધારણ કરે. આવા કેટલા શરીર છોડ્યા હશે? હવે હવે આજે આવશે ને, દ્રવ્ય પરાવર્તન થઈ ગયું, ક્ષેત્ર થઈ ગયું, કાળ પરાવર્તન થઈ ગયું ને, આજે ભવ પરાવર્તન આવશે. આ ભવ પરાવર્તન માટે આ બધી ચર્ચા આવશે. હવે એ ચર્ચા સાંભળશો ને તો પગની નીચેથી જમીન ખસી જશે. એ બધા કેલ્ક્યુલેશન સાંભળશો ને, ભવ ચાર ગતિ, ચાર ગતિમાં જીવ ભવ કેવી રીતના ધારણ. આપણને તો એ પણ નથી ખબર, આપણને એક એક આ બધા કર્ણાયોગના વિષય ભણવા જોઈએ. ખરેખર ખરેખર જ્ઞાન વૈરાગ્યથી આપણી પણથી ભીંજાઈ જશે. હોય સમજાય છે? તો કે ભવ પરાવર્તન કેવી રીતના પૂરા કર્યા જીવે? અનંત ભાવ પરાવર્તન કર્યા, અનંત ભાવ પરાવર્તન, અનંત ભાવ, અનંત ભાવ ધારણ કર્યા. કયું શરીર છે જે અનંતમાં ધારણ ના કર્યું? કયો ભવ છે જેમાં અનંતમાં જન્મ ન લીધો? કઈ યોની છે જેમાં અનંતમાં જન્મ ન લીધો? કઈ ગતિ છે જે અનંતવાર ન ગયો? કયા સંયોગ છે જે અનંતવાર પ્રાપ્ત ન થયો અને છોડ્યા ન હોય? બોલો, કેટલી વાર માતા બહેના, કેટલી વાર પિતા બહેન? જ્યોતિ માતા તેરી વોહી પત્ની બની, પત્ની સે ફિર તેરી ભગિની બની. સમજાય? ભગિની સમજાય ને? બેન, રિશ્તે કરતે રહે હમ ભી છૂડતે રહે, ના ઠિકાના પડા ભૂલ કર અપના ઘર. સાંભળવા લાઈ, ભૂલ કર અપના ઘર, જાને કિતનો કે ઘર તુજકો જાના પડા. ભૂલ કર અપના ઘર, ખબર નહીં. ખરેખર જ્ઞાન સાથે વૈરાગ્ય, અંદરની દ્રષ્ટિનું જોર, અંદરના પુરુષાર્થનું બળ, સિદ્ધાંતોનું શ્રદ્ધાન, વસ્તુ વ્યવસ્થાનો નિર્ણય, આત્માનો નિર્ણય, આ બધું કર્યા વગર વયા જશું તો આ લોકમાં ક્યાંય અત્તો પત્તો નહીં ખાય. કોણ આવીને કહેશે કે તું ભગવાન છો? કોણ આવીને કહેશે તું પ્રભુ છો? પંડિત પંડિત વરણ સમજાયું? કેવો પુરુષાર્થ હશે જીવનો, કે હવે એ શપક શ્રેણી ચડી છે તો હવે એ પડવાનું નામ નથી લે. એવો અંદરથી પોતાના સ્વભાવમાં લીનતાનો પુરુષાર્થ ઉપડે છે કે એ પંડિત પંડિત મરણ કરીને, એટલે કે સમસ્ત દ્રવ્ય કર્મ નો કર્મ ભાવ કર્મનો ત્યાગ કરીને જીવ ક્યાં હોય જાય છે? લોકના અગ્રભાગમાં તનુવાત વલયમાં જઈને વિરાજમાન સાદી અલંકાર સુધી છે. સમજમાં આવે? એક એક વાત નહીં, પંડિત પંડિત મરણ. અભી દૂસરા ક્યાં બતાયા? પંડિત મરણ કોનું થાય? પંડિત મરણ કોનું થાય? પંડિત મરણ બોલો, પંડિત મરણ કોનું થાય? મુનિરાજો, મુનિરાજ, મુનિરાજ, જે મુનિરાજો હોય ને, જે રીતના આ પંચમ કાળના મુનિરાજ છે. હવે આ પંચમ કાળના મુનિરાજ, પંચમ પંચમ આરાના જે મુનિરાજ છે, એ મુનિરાજ ઉપર જઈ શકે તો કયા ગુણસ્થાન સુધી જઈ શકે? ગુણસ્થાનમાં. ગુણસ્થાનમાં કયા ગુણસ્થાન સુધી જઈ શકે? જો અક્ષયભાઈ, મારે છે ને એક પ્રયોગ કરવો છે, કરું નેક્સ્ટ વીક. નેક્સ્ટ મેં જરા ઘરે આજે વાત કરી છે, હજી સૌમ્યભાઈ સાથે તો ચર્ચા નથી થઈ, ઘરે વાત થઈ થોડી ચર્ચા. મને કે પેલા પેપર પર લાવો વસ્તુ, પછી જોશું. તો તમને ખાલી કહું છું, જેટલા પણ બધાની માટે છે, પણ સ્પેશિયલી મને યંગસ્ટર્સ માટે બહુ હવે અંદરથી બહુ કરુણા આવે. હા, શું કરવા માંગુ છું તમે સમજો. સૌમ્યભાઈ નેક્સ્ટ સન્ડે છો? સૌમ્યભાઈ યંગસ્ટર્સમાં કેટલા છે નેક્સ્ટ સન્ડે? ખાલી હાથ ઉપર કરી દો. નેક્સ્ટ સન્ડે યંગસ્ટર્સમાં કેટલા જણ આવવાના છે? અચ્છા, હવે આનાથી ડબલ આવે તો સારું છે, કઈ વાંધો નથી. મને કોઈ બીજી અપેક્ષા નથી. મારે કરવું શું છે ખબર છે? હમણાં આપણે શબ્દો બોલું છું ને, હમણાં વિષય ચાલતો હોય ને, તો મને બહુ અંદરથી વિચાર આવે. અનુજાબેન સાંભળજો ધ્યાનથી, તમને લોકોને એક પ્રેઝન્ટેશન અહીંયા હું સમજીત ભૈયાના હેલ્થથી આ વીકમાં બનાવવા માંગુ છું. શું કરવા માંગુ છું સમજો જરા. ચાર અનુયોગ તો છે ને, સમજાય ને? ચાર અનુયોગ. એ ચાર અનુયોગમાં જેટલા પણ મુખ્ય ઇમ્પોર્ટન્ટ વિષયો આવ્યા છે, મને એટલી ભાવના છે કે એક એક અનુયોગના વિષયો તમને સ્ક્રીન ઉપર બતાવશે. વી વિલ ગીવ યુ ઓલસો વન ટેમ્પલેટ ધ ઝેરોક્સ વિચ વિલ બી ઇન યોર હેન્ડ વિથ અ પેન. વોટ યુ હેવ ટુ ડુ સી, સમજો જરા. એક એક અનુયોગના વિષય તમને સ્ક્રીન ઉપર બતાવશે. મુખ્ય મુખ્ય વિષય જે રીતના દ્રવ્ય અનુયોગ છે, તો એના સપોઝ તમે સમજો પાંચ મુખ્ય વિષય લેશો. હવે તમારા લોકોએ જોવાનું છે કે આ પાંચ વિષય કે આ દસ વિષય જે અહીંયા આવ્યા, દ્રવ્યાનિયોગ સંબંધી જે દસ વિષય આવ્યા, તમારે એમાં ટિક કરવાનું છે કે આ દસ વિષયમાંથી ને આ સાતમો વિષય, એક્ઝામ્પલ જે પણ હોય, આ સાત નંબરનો વિષય તો હું ભણ્યો જ નથી. પકડાય છે પોઈન્ટ? હું શું કહેવા માંગુ છું, તો તમારે ટિક કરવાનું છે. વોટિંગ કરી લીધું? વોટિંગ થઈ ગયું. અરે થઈ ગયું ને, હવે અહીંયા કોનું વોટિંગ કરજો. પોઈન્ટ સમજાય છે? અને તમે કહેજો કે આ વિષય તો અમે ભણ્યા જ નથી, આ વિષય સંબંધિત મને જોઈએ છે કે જે બેઝિક ચાર અનુયોગના જે મહત્વપૂર્ણ વિષયો આગળમાં આવ્યા છે, એટલીસ્ટ આ મનુષ્ય ભાવમાં આપણા હાથમાં જીવવાની છે. આપણા હાથમાં અદભુત આયતનો છે. આ દેવશાસ્ત્ર ગુરુની સાનિધ્યતા પ્રાપ્ત થઈ છે. ગુરુદેશી જેવા જ્ઞાનીઓનો આપણને સમાગમ પ્રાપ્ત થયો છે. તો આપણને એટલીસ્ટ બેઝિક અમુક જે સિદ્ધાંત છે, વાતો છે, ફંડામેન્ટલ છે, સમજાય છે, એનું તો એટલીસ્ટ આ ભાવમાં આપણને જ્ઞાન હોવું જોઈએ. નોટ મોર. ધ કોર્સ ઇઝ નોટ બિગ, બટ ધ કોર્સ ઇઝ વેરી ઇમ્પોર્ટન્ટ. એટલીસ્ટ એનું આપણને નોલેજ હોવું જોઈએ કે આ સિદ્ધાંતમાં, આ પ્રિન્સિપલમાં આ વાત આવી છે, આ કહેવા માંગે છે, આમ કહેવા માંગે છે, ને આ સ્વતંત્રતાની સિદ્ધિ કરવા માંગે છે. તમને લોકોને સમજાય છે? કરી શકીએ આપણે નેક્સ્ટ વીક? આ તમારો ઉત્સાહ હશે તો અમને લોકોને પણ નવી નવી વસ્તુઓ કરવાનો ભાવ થશે. પોઈન્ટ સમજાય છે? તો આપણે નેક્સ્ટ વીક આ પ્રયોગ કરવાની કોશિશ કરશું. તમારા બધાના હાથમાં હું પેમ્પલેટ આપીશ અને તમારે ટિક કરવાનું, અને પછી તમારે ખાલી મને કહેવું પડશે કે જે આ વિષય તો અમને ભણ્યા નથી, તો અમે એ રીતે આખો કોર્સ ડિઝાઇન કરીને એ વિષયો તમને ભણાવશું. આપણે ચલાવશું, અહીંયા આપણે ચર્ચા કરશું. પોઈન્ટ સમજાય છે? ખ્યાલ આવે છે? તો થોડે હમણાં આ વાત કહી ને, શું વાત કહી? પંડિત મરણ પછી પંડિત મરણ. હવે પંડિત મરણમાં શું વાત કહી? હવે આપણે શપક શ્રેણીની વાત આવી. તો જો આ કાળમાં કોઈ પણ મુનિરાજ હોય પંચમહારાનો, એ કયા ગુણસ્થાન સુધી આગળ જઈ શકે? અગર જઈ શકે તો ઉપરના કયા ગુણસ્થાન સુધી જઈ શકે? કયા ગુણસ્થાન સુધી જઈ શકે? સાતમા ગુણસ્થાનની ઉપર તો જઈ નહીં શકે. તો દેટ મીન્સ પંડિત મરણ તો નહીં થઈ શકે ને. તો ક્યાં અટકી જશે? તો કે સાતમા ગુણસ્થાનથી ઉપર નહીં જઈ શકે, એટલે પંડિત મરણ થશે. એમાં શું થશે? સમાધિપૂર્વક દેહ છૂટશે. હવે આ પ્રકરણ તમે આગળમાં વાંચશો ને ભગવતી આરાધના આદિ ગ્રંથોમાં, એ નિર્યાપકનું સ્વરૂપ, એ કેવી રીતના એ સમાધિ થાય છે અને કેવી રીતના એ બોધ આપે છે અને કેવી આખી વિધિ વિધાનથી એ બધું થાય છે, તમે સાંભળશો ને વાંચો તો મજા આવશે. કોઈ સમજાય છે? તો સમાધિપૂર્વક દેહ છૂટે છે. હજી નિર્વાણ પ્રાપ્ત નથી થયું, હજી કેવળ જ્ઞાનની પ્રાપ્તિ પણ નથી થઈ, પરંતુ દેહ છૂટે છે અને વૈમાનિક સ્વર્ગમાં જન્મ લે. પોઈન્ટ સમજાય છે? આને કહેવાય પંડિત મરણ. બે થઈ ગયા. હવે ત્રીજું શું આવ્યું? બાલ મરણ. હા ચલો, હવે બાલ મરણ કોનું થાય? અને બાલ મરણ. હવે બાલ મરણ તો કે જે સમ્યક દ્રષ્ટિ જીવો છે. પોઈન્ટ સમજાય છે? જે શ્રાવક છે, એટલે ચતુર્થ ગુણસ્થાન અને પંચમ ગુણસ્થાન વર્તી જે જીવો છે. છે જે સમાધિ પૂર્વક દેહ જો એકત્વ નહીં છૂટ દેહ તો છૂટવાનો છે દેહ તો છૂટવાનો છે બલિયારી કોની છે મહાન કોણ છે સમજાય કે ભાગ્યશાળી જીવ કોણ છે કે દેહ છૂટે એની પહેલા એની દેહ બુદ્ધિ છૂટી જાય દેહ છૂટે એની પહેલા દેહનું એકત્વ છૂટી જાય એટલીસ્ટ એટલું તો આપણે કરી શકીએ ને કે નરીબેન પ્રિયંકાબેન કોઈ સમજાય છે દેહ છૂટે એની પહેલા આ દેહ હું નથી આ દેહ હું નથી આ દેહની અંદર બિરાજમાન ચૈતન્ય આત્મા છે ચૈતન્ય લક્ષણમ જ્ઞાન આનંદ ધન આત્મા હૈ હમારી વો સિદ્ધો કે સમ બોલો શું કીધું ચેતના લક્ષણમ જ્ઞાન આનંદ ધન આત્મા હૈ હમારી વો સિદ્ધો કે સમ કોણ કહેતા હૈ ભગવાન હોતે નહીં ધ્યાન સે દેખો જ્ઞાન મે દિખતે અભી ધ્યાન સે દેખો જ્ઞાન મે દિખતે અભી તો બોલા દેહની વચ્ચે રહીને દેહથી ભિન્ન પોતાના વિધેહી સ્વભાવના દર્શન હમણાં કરી શકીએ કે ન કરી શકીએ દેહની વચ્ચે રહેવા છતાં આ દેહથી ભિન્ન પોતાના આત્માના હમણાં દર્શન કરી શકીએ કે ન કરી શકીએ આપણને મહિમા કોની આવે ખબર છે ઓલા શું કહેવાય જે એક્સરે મશીન હોય ને એક્સરે મશીન શું કરાવે આજકાલના તો એક્સરે મશીન ને સીટી સ્કેન મશીન શું કરે બોલો ખ્યાલ આવે છે આપણે જેમ જેમ બેઠા છે અને એ મશીન શું કરી લે બોલો જે સપોઝ ફોર એક્ઝામ્પલ મારે બ્રેનનો એક્સરે કાઢવો છે કે સીટી સ્કેન કાઢવું છે બ્રેન તો આ બધું હોવા છતાં એ મશીનની શું યોગ્યતા અને શું કેપેસિટી છે બોલો કે આ બધાને ગોણ કરીને જે પાંચ નું પિક્ચર જોઈએ છે એ પાંચ નું પિક્ચર એ મશીન ખેંચી શકે કે નહીં એનો ફોટો પાડી શકે કે નહીં અરે હા કે ના બોલો તો એની તો આપણને મહિમા આવે છે પરંતુ અંદરમાં જે આપણું જ્ઞાન છે બોલો આ જ્ઞાન આનાથી પ્રબળ કામ કરી શકે કે ના કરી શકે બોલો તો જળનો ફોટો પાડ્યો જ્ઞાન શું કરી શકવામાં સમર્થ છે જ્ઞાન શું કરી શકવામાં સમર્થ છે બોલો કે આ દેહ દેવાલયની અંદર દ્રવ્ય કર્મ નો કર્મ ભાવ કર્મ રાગાદી ભાવ વિકારી ભાવ પુણ્યનો ઉદય પાપનો ઉદય અનુકૂળ સામગ્રી પ્રતિકૂળ સામગ્રી સાતા સામગ્રી બધાને ગોળ કરીને એ જ્ઞાન રૂપી આપણું એક્સ રે આપણા સ્વભાવનું અંદરમાં પિક્ચર ખેંચીને એનો અનુભવ કરી શકે કે ન કરી શકે બોલો એની મહિમા નથી આવતી આ ટ્યુબલાઇટ છે આ ટ્યુબલાઇટમાં બધું પ્રકાશિત થાય છે કે નહીં આ ટ્યુબલાઇટ ચાલુ કરીએ તો બધું પ્રકાશિત થયું અને એવું બને કે એક ટ્યુબલાઇટ ચાલુ કરીને ટ્યુબલાઇટમાં ટ્યુબલાઇટ જ પ્રકાશિત ન થાય એવું બને ન સમજાયું પોઈન્ટ સમજાયું ટ્યુબલાઇટમાં બધું પ્રકાશિત થયું તો ટ્યુબલાઇટમાં ટ્યુબલાઇટ પોતે પ્રકાશિત ન થઈ થઈ કે ન થઈ એવી રીતના આપણા જ્ઞાન સ્વભાવમાં આ લોકાલોકની આ બધી વસ્તુ પ્રકાશિત થઈ શકે આ ગેહો પ્રકાશિત થઈ શકે તો જે જ્ઞાન આ ગેહોને જાણે છે હર સમય એ જ્ઞાન પ્રકાશિત નથી થતું થોડો વિષય અઘરો થઈ ગયો પોઈન્ટ અઘરો થઈ ગયો એક પોઈન્ટ પણ સમજાય છે કે નહીં શું કહેવા માંગુ છું આત્મા નથી જાણતો અરે આત્મા નથી જાણતો શું કોણ કહે છે આત્મા નથી જાણતો આત્મા પોતે આ આત્માની શંકા કરે આત્મા પોતે આ ઘટપટ આદિ જાણતો તેને તો માને કે આ ઘટ છે આ પટ છે આ ટેબલ છે આ ખુરશી છે પણ આ બધું છે એ જણાયું સેમાં આ બધું છે એનું અસ્તિત્વ કોને ખ્યાલમાં લીધું તો તારા જ્ઞાન તત્વની તને મહિમા કેમ નથી આવતી મને ખબર છે થોડી છે ને આ બધા વિષયો થોડા થિયોરેટિકલ થઈ જાય ને તો યંગસ્ટરને થોડા હાર્ડ પડે પરંતુ આ થિયરી છે થિયરી સમજ આવે પ્રેક્ટિકલ કેવી રીતના કરશો તમે ચાર વર્ષ શું ભણ્યા સમયભાઈ એન્જિનિયરિંગ કોલેજમાં જે પણ ભણ્યા હશે થિયરી ભણ્યો ને હવે શું કરો છો શૈલીબેન હવે શું કરો છો હવે તમારી એન્જિનિયરિંગની બુક્સ લઈને જ આવશો રોજ ઓફિસ જે પણ તમે ભણ્યા હશો એ બુક્સ લઈને જ આવશો બોલો દ્રષ્ટિબેન તમારી ક્લિનિકમાં તમે તમારી બધી બુક્સ ડોક્ટરની લઈને જ આવશો બોલો નહીં ને તો હવે શું કરો છો જે ભણ્યા છો એનું પ્રેક્ટિકલ ક્યારે કરી શકશો તમે સર્જરી ક્યારે કરી શકશો તમે બિલ્ડિંગ ક્યારે બાંધી શકશો બોલો જલ્દી તમારી પાસે થિયરી તો થિયરી નોલેજ હશે તો પ્રેક્ટિકલ કરી શકશો ને તો આપણે શું કરી રહ્યા છે આ વિતરાકતાની કોલેજ છે આપણા પ્રોફેસર છે આ બેસ્ટ કાઉન્સેલર છે આ બેસ્ટ માર્ગદર્શક છે. આ અનુભવ કહીને બોલે છે, આ અનુભવથી વાત નીકળી છે, જોઈને બોલે છે, આત્માને જોઈને બોલે છે, અંદર છે. એટલીસ્ટ એટલો તો વિશ્વાસ આવે છે ને આ હોલમાં બેઠેલા કે અંદર આ દેહ દેવાલયની અંદર એક આત્મા તત્વ છે, અમૂર્તિક છે, ઇન્દ્રિય ગમ્ય નથી, આંખથી નહીં દેખાય, કાનથી નહીં સંભળાય, એટલો તો વિશ્વાસ આવે છે ને. હવે આ હું બોલું છું, હવે સપોઝ અહીંયા આયુ પૂર્ણ થઈ જાય મારું, ચલો મારું લઉં છું, મારું આયુ પૂર્ણ થઈ જાય, આયુ પૂર્ણ થઈ જાય અને આ દેહ માંથી આત્મા નીકળી જાય, પછી આ દેહ કેટલું બોલી શકશે? તમને સમજાય છે થિયરી? આ દેહ કેટલું બોલી શકશે, કેટલું જાણી શકશે? આંખ છે કે નહીં? આત્મા નીકળી ગયો, આંખ છે કે નહીં? કાન છે કે નહીં? આ હાથ પગ છે કે નહીં? તો કેટલું બોલી શકશે, કેટલું જાણી શકશે? હવે એને બાળી નાખશો તો, આને બાળી નાખશું તો બોલો, ચિલ્લાવશે, દુઃખ થશે, દર્દ થશે નહીં ને? સમજાય છે? આ એક થિયરી તો સમજાય છે કે નહીં કે આ પુદગલ છે, નોન લિવિંગ સબસ્ટન્સ છે, જળ છે, ભિન્ન છે, અજીવ છે, એનામાં ચેતના નથી, સુખ દુઃખ નું વેદન કરવાની સામર્થ નથી, ફીલિંગ નથી, આનાથી ભિન્ન અંદરમાં હું એક ચૈતન્ય આત્મા છું જેની જ્ઞાનની સત્તામાં આ બધું જણાય છે. આ બધું જણાય છે તો હું પોતે જે છું એ ન જણાય. લાંબુ થઈ ગયું, અઘરું પડે છે, થિયરી સમજાય છે. આ પહેલો પાઠ છે આ કોલેજનો, પહેલો પાઠ છે. તમે સ્કૂલમાં ગયા ત્યારે સૌથી પહેલા શું ભણ્યા? એ ફોર અડધા બોલશે નહીં, છોડો ને હવે જલ્દી કરો. એ ફોર અહીંયા શું ભણાવે છે? એ ફોર એપલ નહીં, એ ફોર આત્મા. બી ફોર ભગવાન, સી ફોર ચૈતન્ય. હવે કરજો આગળ જઈને, ઘરે જઈને એબીસી બોલો. પોઈન્ટ છાનમાં આવે છે. હવે અહીંયા બધા ચૈતન્ય આત્મા છે. આ તો પેકિંગ છે. હવે પેકિંગને કેટલું સંભાળી રાખો? ના ના, સાચું કહેજો, બહુ સરસ પેકિંગ. હવે તો ગિફ્ટો બધી કેવી આવે? પેકિંગ જોઈને જ આમ અડધા તો મોઈ દે. પેકિંગ જો, પેકિંગ. હવે પેકિંગને શું કરશો? પેકિંગને કેટલું જોયા કરશો? ના ના, હવે પેકિંગ નહીં ખોલો, પેકિંગ નહીં ખોલો. અરે પેકિંગ એટલું સરસ છે, પેકિંગ નહીં ખોલો, પેકિંગને ડિસ્ટર્બ નહીં કરો. અરે મૂરખ, તું પેકિંગને ડિસ્ટર્બ નહીં કરે, તું પેકિંગને નહીં ખોલે, તું પેકિંગને નહીં તોડે, તું પેકિંગને નહીં ઓપન કરે, તો એ પેકિંગની અંદરનો માલ કેવી રીતે જણાશે? સમજાતું નથી, સમજાય છે કે નહીં? એ પેકિંગની અંદરનો માલ ઇમ્પોર્ટન્ટ છે કે પેકિંગ ઇમ્પોર્ટન્ટ છે? હવે આ પેકિંગ કેવું મળ્યું? આ દેહ ગતિનું પેકિંગ મળ્યું, એમાં મોહિત થઈ ગયા. આ મનુષ્યનું પેકિંગ મળ્યું, એમાં મોહિત થઈ ગયા. આખું વધારે કાનું સારું, આવું સારું, થોડા નો તો થોડા નો તો આ નિદાન બંધ કરીને તો ભાવ પરાવર્તન થઈ. હા, આ નિદાન ઉપર છે, તે જ ઉભા કર્યા છે પાંચ પરાવર્તન. અને તું જ નષ્ટ કરશે પાંચ પરાવર્તન ને, તારા એક ભાવમાં તાકાત છે પાંચ પરાવર્તન ને બંધ કરે. ક્ષેત્રની મહિમા પાણીપુરી ક્યાં નીકળી? ઘાટકો પર નહીં, નહીં સોરી, મને નથી ખબર, મને નથી ખબર. તમે કહેતા આ બેનને તો બધું ખબર. એ ક્ષેત્રની મહિમા ના, એ જગ્યા જો બીજે ક્યાંય ખબર, એ જગ્યા. અરે એ જગ્યા શું? ઓલું તો ત્યાં, ઓલું તો ત્યાં, ઓલું. આ ક્ષેત્ર પરાવર્તન બંધ થાય છે, સમજાય છે? અને જે પર ક્ષેત્રની મહિમા કોઈ પણ રીતે આવે છે, એ ક્ષેત્રમાં તું નિયમથી જન્મ લેશે. અને પાછા જન્મ લેવાનો ક્રમ તો સ્વામિનારાયણ સમજાવશે, ભાઈ મારી તાકાત નથી. એ અનુક્રમથી જન્મ લેવો ને ક્રમથી મળવું ને પછી, સમજાય છે? કેટલી મહિમા, હજી હજી આવું તત્વ મળ્યા પછી પર દ્રવ્ય અપર ક્ષેત્ર અપર કાળ પર ભાવ, પર દ્રવ્ય અપર ક્ષેત્ર અપર કાળ પર ભાવ, પર 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 કેટલું હાવી થઈ ગયું છે. પણ આ મોની તો શું બની આવી છે? અમર તું લઈ ગયું છે કે કોનો રાજ, કોનો કોનો રાજ ચાલશે, કોનું કોનું રાજ્ય ચાલશે, કોણ આવશે, જીતશે કોણ? હવે આવું બધું નહીં પૂછો, આવા બધા ખતરનાક પ્રશ્ન નહીં પૂછવા. કોનું રાજ ચાલશે, કોણ જીતશે, કોણ હારશે? અજ્ઞાની ઉપર એક છત્ર રાજ્ય, એક છત્ર રાજ્ય મિથ્યાત્વનું ચાલે છે, બીજા કોઈનું નહીં ભાઈ. એક છત્ર રાજ્ય અજ્ઞાની ઉપર, અને જ્ઞાનીઓ એક છત્ર રાજ્ય જ્ઞાનીઓ ઉપર ચાલે છે પોતાના ચૈતન્ય તરફ. જ્ઞાનીઓ એટલે કેટલા નિડર છે, કીધું ને, કેવા કેવા રોગ આવી જાય, કેવી કેવી વિપત્તિ આવી જાય, કેવી કેવી પરિસ્થિતિ આવી જાય, હલતા નથી, ડરતા નથી, પોતાના જ્ઞાયકથી વિચલિત થતા નથી, પોતાના જ્ઞાન સ્વભાવથી વિચલિત થતા નથી. એક વાર શ્રદ્ધા થઈ ગઈ હું અજર અમર છું, મરવાનો જ નથી, મારો જન્મ જ નથી, હું શરીર જ નથી, શરીર તો છૂટવાનું છે, મારું એમાં નહીં ચાલે, ઉદય પ્રમાણનું કાર્ય થશે, ક્રમબદ્ધ અનુસાર થશે, અત્યંત ભાવ છે, વજ્રનિધિ હોય છે, ભિન્ન છે, અલગ જાતિનો દ્રવ્ય છે, હું એનો અકર્તા છું, એનો અભોગતા છું, એને અડતો નથી, એને સ્પર્શતો નથી, એનું પણ મન એનામાં છે, એ પણ એનું કાર્ય કરવામાં સમર્થ છે, એવો એક એ જડ પણ જડેશ્વર છે. પછી બોલો એ શરીરનું ભૂત ઉતરે કે નહીં, એકત્વનું શરીર નહીં, શરીરનું એકત્વનું ભૂત ઉતરી જાય. કારણ કે શરીર તો ચડ્યું નથી તારામાં, આવ્યું નથી તારામાં, તું તો ખાલી માને જ હું શરીર છું, હું કરું છું, કાઢું છું, હું કરું છું, કાઢું છું, કરું છું, કાઢું છું. સમજાય છે? આ સમજાવવામાં જેટલો શ્રમ પડે છે ને અનુભવ એનાથી સરળ છે. કરી તો જોઈએ, કર સમજા, સાચે કહું છું, ઇટ્સ નોટ તું, એટલે ઇટ્સ રિયલી જેટલું સમજાવવામાં શ્રમ પડે સમજ એટલું અંદર એક ચકલી કરી લે છે, ચકલી એક દેડકો કરી લે છે, ઉછળતું ઉછળતો ગયો, મોડામાં ઓલું લઈને ફૂલ લઈને કોણ શેઠજી શું કરી રહ્યા હતા, સામાયિક શું મારા જપી રહ્યા હતા, બોલો ખ્યાલ આવે ને, હું કટા સાંભળી છે ને, પાણી 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 પાણી, બોલો જે જેની સમજો, જે જેની ભાવના ભાવે છે ને, ખ્યાલ છે, એ ત્યાં જન્મ લે છે, દેડકો બની ગયો ને કુવામાં, કુરુમતી 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 કે છે ને, ચક્રવર્તી છ ખંડ નો અધિપતિ આજે નરકમાં દુઃખ ભોગવે છે. આ કોનું ફળ છે? પરિણામોનું ફળ. પરિણામો સે બંધ, પરિણામો સે મોક્ષ. જો એક પૂરું થઈ ગયો આપણે સમય, એક ખાલી ત્રણ વાક્ય બોલું છું, ત્રણ વાક્ય, ભોગવવાની સામર્થ્ય નથી, લઈ જવાની વ્યવસ્થા નથી, સાંભળજો ધ્યાનથી, લઈ જવાની કિનારી બેન, લઈ જવાની સંયોગોને લઈ જવાની વ્યવસ્થા નથી, ન વ્યક્તિ, ન વસ્તુ, ન એક પરમાણુ, ન એક વસ્તુ, લઈ જવાની વ્યવસ્થા નથી, ભોગવવાની સામર્થ નથી, ભોગવવાની સામર્થ નથી, ભોગવી શકતો નથી પરને, બરાબર છે કે નહીં? ભોગવવાની સામર્થ નથી, લઈ જવાની વ્યવસ્થા નથી, તો પણ આસક્તિ ઓછી થતી. આનું નામ મિથ્યાત્વ. શું કીધું? તો પણ આસક્તિ ઓછી થતી નથી, આનું નામ મિથ્યાત્વ છે. અને આ મિથ્યાત્વ એક પાપનો ભાવ, સાત વ્યસનનો ભાવ, સમજો એ નરકમાં લઈ જશે, પણ મિથ્યાત્વનો ભાવ જીવને નિગોદમાં લઈ જશે. અક્ષરનો અનંતો ભાગ્યાન થઈ જશે. એક શ્વાસમાં 18 વાર જન્મ હતો. આજે તું નથી માનતો ને કે આમાં જીવ છે, આ કર્મમાં જીવ છે, આમાં જીવ છે, અહીંયા જીવ છે, આ જીવ છે, તું નથી માનતો ને, એવી દશામાં પહોંચી જશે જ્યાં કોઈ તને જીવ તરીકે નહીં માને. કારણ કે ત્યારે જયારે તને અવસર મળ્યો હતો એ જીવની રક્ષા કરવાનો અને એની દયા પાડવાનો, ત્યારે તે નકાર કર્યો હતો કે આમાં જીવ છે. કોણે જોયું છે? કોણે જોયું છે? એનો મતલબ કોનો નકાર થયો? ના, એનો મતલબ પહેલા કોનો નકાર થયો? સર્વજ્ઞ પરમાત્માનો નકાર થયો. સર્વજ્ઞ પરમાત્માનો નકાર થયો અને એમાં સર્વજ્ઞ સ્વભાવનો નકાર થયો. કારણ કે એક એક નિગોદના જીવમાં, શરીરમાં અનંત જીવ છે, એ સર્વજ્ઞ પરમાત્માના જ્ઞાનમાં તું માને કે ન માને એમને જણાવી રહ્યા છે. તું સ્વીકાર કરે કે ન કરે એનાથી કોઈ વસ્તુની વ્યવસ્થા બદલવાની નથી. તારે સુખી થવું હોય તો તું તારી માન્યતા બદલ. તારી માન્યતા અનુસાર વસ્તુનું સ્વરૂપ નથી બદલાવાનું, નથી બદલાવાનું, નથી બદલાવાનું. ખ્યાલ આવે છે? વિષય સમજાય છે? તો આપણે કયા કઈ વાત કરી? પંડિત પંડિત મરણ, પંડિત મરણ, બાલ મરણ, બાલ બાલ મરણ, બરાબર ને? કેટલા થયા? હા, બાળ મરણ થઈ ગયું સમ્યક દ્રષ્ટિ, અને બાલ બાલ મરણ કોનું? ચોથું લેવાનું છે ને લાસ્ટ, બાલ બાલ મરણ મિથ્યા દ્રષ્ટિ. હવે જે હમણાં ચર્ચા કરી ને લઈ લેજો પૂરી, જે શરીરનું એકત્વ સહિત, એકત્વ સહિત ટકટકી લગાવીને જોતો રહેશે પરિવારની સામે. ખ્યાલ આવે છે? આપણો પરિવાર ઉભો છે પણ કોઈ બચાવી નહીં શકે. કોઈ આયુ કર્મનો એક એક સમય આયુ કર્મનો નિષેધ વધારી નહીં શકે, કોઈ ઘટાડી નહીં શકે. આ સત્ય છે, આ પરમ સત્ય છે. આ સત્યનો સ્વીકાર જેટલો બને એટલો જલ્દી અને ભાવ સહિત કરશું તો આપણા અંદરમાં મિથ્યાત્વના મૂળિયા હલવા મળશે. તો બાલ સમજાય છે? પંડિત પંડિત મરણ, પંડિત મરણ, બાલ મરણ અને બાલ 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 મરણ અને બાલ મરણ જે મિથ્યા દ્રષ્ટિ જીવ. ख्याल आ जाए तो आ प्रकार चार प्रकार मरण की चर्चा करी आप एक ओलो क्रम जो पुरुषात्मक क्रम है जो विशेष चर्चा आग कर निज निधि निज में बताई अनंत वंदनाशतवादी है अनेकांत में नित्य बोधि द्वादशांगी परम उपकारी जिनवाणी मात्र हम भक्तों अनंत उपकारी समस्त ज्ञानी धर्मात्माओं सत्य सनातन स्वानुभूतिमय वितराग दिगंबर जिन शासन नो।